તારીખ 8/12/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 438 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 788
સુખનો અનુભવ થવો એનું નામ સુખનું ભાસવાપણો છે. જીવ સ્વભાવ જીવનું એ લક્ષણ છે. જીવ સિવાય જળને ક્યાંય સુખ દુઃખ હોતો નથી. ભૂખ લાગે છે, ભૂખનું દુઃખ જીવને છે, શરીરને નથી. હવે એમ થાય કે ભૂખ તો શરીરમાં લાગે છે, ભૂખ શરીરમાં ઊભી થતી હોવા છતાં મને ભૂખ લાગી છે એમનું દુઃખ છે. એનું દુઃખ છે મને ભૂખ લાગી છે એનું દુઃખ છે. અથવા જીવ કોઈ પણ ઉદયમાં જોડાય એટલે એને દુઃખ થાય છે ને થાય થાય જ. પ્રતિકૂળતાના ઉદયમાં તો દુઃખનો કોન્સેપ્ટ છે એટલે દુઃખ થાય. પણ અનુકૂળતાના ઉદયમાં પણ જોડાય તો દુઃખ જ થાય. ઉદયમાં જોડાય એટલે દુઃખ થાય. જ્ઞાનીઓ ઉદયમાં જોડાતા નથી અને આત્મામાં જોડાણ રાખે છે, સ્વરૂપનું અનુસંધાન કરે છે ઉદય વખતે, એટલે એમને દુઃખ નથી, એ દુઃખી નથી થતા એમ વાત છે. એ તો વાત છે જ્ઞાનીઓની. મોમુક્ષુએ શું કરવું? ઉદયમાં ન જોડાવવું હોય ત્યારે શું કરવું? કાં તો આપણી ભૂમિકા અનુસાર પ્રયોગ કરવો, અને એ પ્રયોગ ત્યારે જ થશે કે જ્યારે આત્મકલ્યાણની સારી એવી ભાવના હશે ત્યારે. અંતરની આત્મકલ્યાણની ભાવના એ ઉદયમાંથી છોડાવે, પ્રયોગ કરાવે, અથવા ભાવનામાં આવીએ, અથવા ભાવના અનુસાર વેદના મુમુક્ષુતાના ક્રમમાં પ્રવેશ થાય તો જ ઉદયથી મુક્ત થઈ શકાય. નહીતર ઉદયથી મુક્ત થવાનો કોઈ પ્રકાર જ નથી. જોડાઈ જ જાય જીવ અને દુઃખી થાય થાય ને થાય. જ્ઞાનીઓને તો જ્ઞાન હાજર છે, ગમે તે ઉદય હોય એ જ્ઞાનમાં રહીએ છે. ઉદયમાં ન રહેતા નથી પણ જ્ઞાનમાં રહીએ છે, એટલે ઉપયોગ ફેરવી નાખે છે. ઉપયોગનું અનુસંધાન જ્ઞાન, જ્ઞાને ઉપયોગ છે, ઉપયોગને ઉપયોગમાં રાખે છે. અવલંબન તો જોશે, નહીતર ઉદયનું અવલંબન આવ્યા વિના નાનીનું અવલંબન જોઈએ ત્યારે એ પણ વિચારણીય પ્રશ્ન છે કે એટલું પોતાને બહુમાન હોય તો લક્ષ છે એના ઉપર બધો આધાર છે. કેમ કે લક્ષ એક જ એવો પડે છે કે જે નિરંતર ચાલી રહ્યો, પરિણામો બદલતા રહીએ. સર્વ પરિણામમાં એક ધારવું કોઈ પરિણમન રહેતું હોય તો લક્ષનું રહે છે. લક્ષ છે એ યથાસ્થાને કરવું જોઈએ ભૂમિકા અનુસાર. સુખધામ અનંત સુસંત છે હિ પદ કર્યું છે ને અંતિમ પદ, તો એમાં શું કીધું? જો આત્મા અનંત સુખનું ધામ હોય તો પછી એને દુઃખ છે ને. આત્મા પોતે જ અનંત સુખનું ધામ હોય તો પછી દુઃખ છે ને. દુઃખ તો એનું લક્ષ્ય નથી, એનું છે. એટલે બીજું પદ લખ્યું, દિન રાત રહે તદ ધ્યાન મેં. અને આવડું મોટું સુખધામ હોય તો ધ્યાન ત્યાં જ રહીએ ને, લક્ષ ત્યાં જ રહીએ ને, એ તો સિદ્ધિ ના છે. પણ એ લક્ષ ઓળખાણ થતા ઉત્પન્ન થાય છે, સ્વરૂપના નિર્ણય વિના, ભાવભાષણ વિના, ઓળખાણ વિના લક્ષમાં વસ્તુ આવે નહીં અને લક્ષ ચાલુ રહીએ નહીં. એ પહેલાં જો જ્ઞાની પ્રત્યક્ષ હોય તો ત્યાં લક્ષ રહેવા યોગ્ય છે, એ પણ ઓળખાણ હોય તો. કેમ કે એને સુખધામ કીધું છે એમણે અંતિમ પદમાં. અંતિમ પદ લખ્યા બે ત્રણ, એમાં આ પણ લીધું છે કે પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન પણ એ અને સુખધામ પણ એ. પરમ જ્ઞાન સુખધામ, સુખનું ધામ બતાવ્યું. કેમ કે એનું લક્ષ્ય છે માટે. એ પણ ન હોય તો આત્મકલ્યાણની ભાવના અંતરથી હોય તો જીવ ભાવના મારીએ તો ઉદયમાં ન જોડાય. તો બીજા બધા પ્રતિબંધ પાતળા પડે, ભલે અસાતાનો ઉદય હોય કે બીજી કોઈ પ્રતિકૂળતાનો ઉદય હોય, ભાવના મારીએ. એ ન હોય તો પછી દુઃખી થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એમાં. ભાવનામાં આત્મકલ્યાણ કરવાનું લક્ષ્ય છે. ભાવનામાં આત્મકલ્યાણ કરવાનું, અંતરની ભાવનામાં આત્મકલ્યાણ કરવાનું લક્ષ્ય છે. તો એ પણ સારું એવું કામ કરે છે. કેમ કે એ ઉદય ભાવ નથી. આત્મકલ્યાણ કરવું એ કાંઈ ઉદય ભાવ નથી, એ ભાવના પોતે ઉદય ભાવ નથી. ઉદય ભાવ તો શું છે કે પૂર્વે કરેલા કર્મના ઉદયમાં જોડાય તે ઉદય ભાવ. પૂર્વે તો કાંઈ કરી નથી, પૂર્વે ક્યાં અંતરથી ભાવના આવી છે કે વાત. અત્યારે નવી શરૂ થાય છે, એને ઉદય સાથે સંબંધ નથી. બાહ્ય બહારનો બીજો ઉદય ચાલુ છે, એમાંથી મુક્ત થવા માટે, એટલે કે દુઃખમાંથી મુક્ત થવા માટે આ પ્રકારે અવલંબન છે. નિરાકુળતા લક્ષણ સુખ છે. નિરાકુળતા એ સુખનું સ્વરૂપ છે, આકુળતા એ દુઃખનું સ્વરૂપ છે, એટલે આકુળતા લક્ષણ દુઃખ છે. આ સુખ દુઃખનો સિદ્ધાંત છે. જગતના જીવોને એ ખબર નહીં હોવાથી સુખની પણ અનેક પ્રકારે કલ્પના કરે છે અને દુઃખની પણ અનેક પ્રકારે કલ્પના કરે છે. અને કોઈ વાત તો પાછળથી દુઃખને સુખ માને છે. કોઈ એવો પ્રસંગ બન્યો કે વખતે દુઃખ લાગ્યું હોય પણ એ પ્રસંગને કારણે બહુ મોટી આપતમાંથી બચી ગયા હોય તો એમ કહે કે તો સારું થયું, એટલું થયું, નહીં તો આપણે ન બચાવો. જે સુખનું દુઃખ માન્યું હતું અત્યારે પાછું સુખ માને એ કંઈ ઠેકાણું નથી. એ કોઈ સિદ્ધાંતિક રીતે સુખ દુઃખનો નિવેડો નથી કાંઈ, એ તો જીવ બદલે છે વાતને, કલ્પના પ્રમાણે સુખ દુઃખની વાતને બદલી નાખે છે. એક માણસ સંયોગની પરિસ્થિતિમાં છે, એ એના કરતાં પ્રતિકૂળ સંયોગવાળાને જોવે, નબળા સંયોગવાળાને જોવે ત્યારે પોતાને સુખી માને, સારું છે આપણે એવું કાંઈ નથી. હોસ્પિટલમાં જાય માંદા માણસો આપણે હાજર હારા છે સારું છે, તમે ત્યારે કેટલા બધા દુઃખી છે જોવા, કોઈ કાંઈ કોઈ કાંઈ કોઈ કાંઈ વળી પાછો પોતાના કરતાં વધારે અનુકૂળતાવાળાને જોવે એટલે કે આપણે આવું નથી, આને જેવું આપણે નથી, આપણે આવું નથી, એ વળી પાછો દુઃખી. સ્થિતિ તો જે છે એ છે, સાવ કાંઈ આર્થિક સ્થિતિમાં એક પૈસો પણ ન હોય, એને 10-20 હજાર રૂપિયા મળી જાય, રાજી થઈ જાય, ખુશી ખુશી થઈ જાય. પણ 1-2 લાખ વાળાને 10-20 હજાર રહી જાય ને બાકીનું નુકસાન થાય તો એ 10-20 હજારના હયાતીમાં દુઃખી છે. એ 10-20 હજાર તો જે છે એ છે, એક જણો રાજીનો રેડ છે તો બીજો કહે મરી ગયો મરી ગયો હું તો એમ કરવા માંડે. સુખ દુઃખનું કોઈ ઠેકાણું નથી. આકુળતા જ્યાં થાય ત્યાં દુઃખ છે, નિરાકુળતા રહે તે સુખ છે. એનું વિજ્ઞાન શું છે, શા માટે જીવને આકુલતા થાય છે, કયા કયા કારણોથી થાય છે એ સમજવા જોઈએ અને કેવી રીતે નિરાકુળતાને સુખની પ્રાપ્તિ થાય એ સમજી લેવું જોઈએ અને સમજીને એ જ પ્રમાણે અમલીકરણ કરવું જોઈએ. સમજીને એ પ્રમાણે અમલીકરણ કરવું જોઈએ. વાત આટલી છે. સદભાગ્ય એ વિજ્ઞાન આપણી પાસે છે, એટલે દુનિયામાં જે ચક્કર ચાલે છે એનાથી આ બીજી જાતનું વિજ્ઞાન છે અને એ ચક્કરમાંથી છૂટવું હોય તો જગ્યા છે. પણ એ ચક્કરમાંથી છૂટવાની પૂરી તૈયારી અંતરની ભાવનાથી થવી જોઈએ. એટલું સુખના વિષયમાં. પછી અનુભવના વિષયમાં, વેદનના વિષયમાં મુદ્દો ચાલે છે. આ મોડું છે, એટલે ગળ્યું છે, આ ખાટું છે, આ ખારું છે, સ્વાદનો અનુભવ થાય છે. હું આ સ્થિતિમાં છું એટલે ટાઢેઠરું છું અત્યારે, અથવા ભાઈ કીધું એમ શરદી થઈ છે મને, એમ તાપ પડે છે, બહુ ગરમી લાગે છે, દુઃખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું તે જો કોઈમાં પણ હોય તો આ જીવને વિશે છે. કોને અનુભવ થાય? જીવને અનુભવ થાય. ચાલતો અનુભવ દ્રષ્ટાંતમાં લીધો, જો તને આવા બધા અનુભવ થાય છે, એ બધા જે અનુભવ થાય છે શેના અનુભવ થાય છે એ કરવું કમણા. અનુભવ જ્ઞાન કોને થાય છે, અનુભવનું વેદન કોને થાય છે, એ તો એ જીવને થાય છે. અનુભવ કરવો એ જીવ સ્વભાવ છે. એમ એમ તીર્થંકર આદિનો અનુભવ છે, એ પણ અનુભવ લીધો છો. એમ તીર્થંકર આદિનો અનુભવ છે. હવે એ જ્ઞાનીના અનુભવમાં અને જગતના જીવોના અનુભવમાં ફરક છે. ઉલટો સુલટો જગતમાં જે અનુભવ થાય છે સુખ દુઃખનો, એમાં જીવ બીજા પદાર્થનો મને અનુભવ થાય છે એવી ભ્રાંતિ ચાલે છે. વસ્તુના સ્વરૂપને જોવામાં આવે અથવા વસ્તુ સ્વરૂપ અનુસાર અનુભવને તપાસવામાં આવે તો કોઈ બીજા પદાર્થને નો પ્રવેશ આત્મામાં નહીં હોવાથી આત્મા એને વેદી શકતો નથી, અને તેથી બીજા પદાર્થને ઈચ્છા અનુસાર પ્રાપ્તિ થવા છતાં, ભોગવવા છતાં તૃપ્તિ થતી નથી. અતૃપ્ત અવસ્થા રહેવાનું કારણ એ છે કે પદાર્થ આત્મામાં આવતો નથી, આત્માને મળતો નથી. એટલે જ્ઞાનીઓએ, જ્ઞાનીઓ એટલે શું, કે જેને સુખ માટે સંશોધન કર્યું, સુખ દુઃખના વિષયમાં જે ઊંડાણમાં ગયા અને એક નિષ્કર્ષ કાઢ્યો કે આ જીવ શેનો અનુભવ કરે છે, તો અનુભવ તો પોતાના જ્ઞાન સિવાય, જ્ઞાન વેદન સિવાય કોઈ અનુભવ થઈ શકવા યોગ્ય વસ્તુ સ્થિતિ નથી. જ્યારે શરીરમાં પીડા થાય છે ત્યારે પણ, ક્યાં પીડા થાય છે? શરીરમાં, આત્મામાં નહીં, જ્ઞાનમાં નહીં. એ વખતે પણ જ્ઞાનમાં પીડા થતી નથી. શરીરનો સંયોગ, કાય યોગ જેને કહેવાય છે, મન વચન અને કાયાનો યોગ છે, સંયોગ છે, અતિ નિકટ છે. તેથી અસાતાની પર્યાયનું પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં. અને એ અસાતાની ડિગ્રી કેટલી છે એ જણાય છે જ્ઞાનને, જ્ઞાનને તો જણાય છે. જ્ઞાની જ્ઞાન વેદનમાં રહેતા હોવાથી એનું દુઃખ એને નથી, એનું જ્ઞાન છે પણ દુઃખ નથી. અસાતાનું જ્ઞાન છે પણ દુઃખ નથી. ઉપયોગ જેટલો જાય એટલી અસર આવે, ઉપયોગ ફરે તો કાંઈ લેવા દેવા નથી. એ તો સંસારમાં પણ એવું બને છે, એક ઉદયમાંથી બીજા ઉદયમાં ઉપયોગ જાય એટલે ખલાસ થઈ ગઈ વાત. માનો કે અત્યારે અસાતાની પીડા છે, પણ બીજા ઉદયમાં ઉપયોગ હોય તો એ અસાતાનો અનુભવ નહીં થાય. આ તો બધાને ખબર છે. તો એ વાત તો સ્પષ્ટ થઈ કે ઉપયોગને લઈને દુઃખનો અનુભવ છે. અસાતામાં ઉપયોગ જોડાય એને લઈને દુઃખનો અનુભવ છે. બીજા ઉદયમાં ઉપયોગ જાય તો દુઃખનો અનુભવ નથી થતો, તો આત્મામાં જાય તો એ તો સુખ, સુખ આત્મા તો સુખધામ છે, એને તો ક્યાંથી દુઃખનો અનુભવ થવાનો હતો કે ન થાય, કેમ કે તો સુખના અનુભવમાં ગયો ઉપયોગ. એટલે એવા ઉદય વખતે નાની સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ ઉગ્રતાથી કરે છે. એટલે અધિક પુરુષાર્થને લઈને અધિક નિર્જરાને અધિક શુદ્ધિને અધિક કલ્યાણ થાય છે. તો એ પ્રતિકૂળ ઉદય જે કહેવાય છે એ ખરાબ કેમ કહેવો? જગતમાં પ્રતિકૂળતાનો ઉદય બીજી ભાષામાં પાપનો ઉદય કહેવાય છે. શેનો ઉદય કહેવાય છે? પાપનો ઉદય કહેવાય છે. હવે એ પ્રતિકૂળતાને ભલે પાપનો ઉદય કહેવાય, જો જ્ઞાની એ વખતે નિર્જરા વધારે કરતા હોય તો એને પાપનો ઉદય કહેવાય ન કહેવાય, એને નિર્જરા જ કહેવાય. પાપનો ઉદય ન કહેવાય પણ નિર્જરા કહેવાય. ઉદયને બદલો કે ન બદલો, ઉદયને નિર્જરામાં ફેરવી નાખો, એ કામ પુરુષાર્થનું છે. એવું કામ પુરુષાર્થનું છે, પુરુષાર્થ થઈ શકવા યોગ્ય છે. જે જીવ પુરુષાર્થ કરી શકે છે, પુરુષાર્થ કરવા માટે ઉત્સાહિત છે, પુરુષાર્થ કરવાનો જેને ઉમંગ વર્તે છે, એ જીવ કદી ઉદયથી ગભરાતો નથી. આવો ઉદય આવશે તો એ શંકાને, એ ભય પુરુષાર્થ કરવાવાળા જીવને નથી. પુરુષાર્થ કરે, ચાલુ રાખે અને વધારે. એમ પુરુષાર્થ કરવો એ ફરજ છે ને એ ધર્મ છે. પુરુષાર્થ કરવો એ ધર્મ છે. પોતે સિદ્ધ પદ લેવા નીકળ્યા છે, મોક્ષનો પૂર્ણતાનો લક્ષ્ય છે ને. સિદ્ધ પદ લેવા જે જીવ નીકળ્યો છે એ ચાના પ્યાલામાં શું કરવા હારી જાય? આમ વિચારવું, મારી શક્તિ બેહદ અંદર છે, અંદર તો સિદ્ધ પદ પડ્યું છે એમ શ્રી ગુરુએ તો સંભળાવ્યું છે સમયસરની પહેલી ગાથામાં થાપ્યું કે તું પણ સિદ્ધ ને હું પણ સિદ્ધ. આચાર્યદેવે એમ કહ્યું કે હું સિદ્ધ છું, મારા આત્મામાં સિદ્ધ પદને સ્થાપું છું. જે ધ્રુવ અચળને અનુપમ ગતિને પાયમાં એવા સિદ્ધોને નમસ્કાર કરતી વખતે પોતાના આત્મામાં સિદ્ધ પદ સ્થાપે છે, ત્યાંનો પડઘો પડ્યો સાંભળનારને કે હું સિદ્ધ છું, હું સિદ્ધ છું એમ એનો પડઘો શું પડ્યો કે હું સિદ્ધ છું? પડઘો તો એમ જ પડે ને જેટલો અવાજ હોય એમ. એટલે એમ લખ્યું છે કે આ પ્રતિછંદના સ્થાને છે. પ્રતિછંદ એટલે પડઘો. આવું મોટું પદ એ નાની નાની વાતમાં શું કરવા હારી જાય, શું કરવા પરિણામ ખેંચાય. સુરાતન ચડવું જોઈએ, શંકરદાસને સુરાતન અંગ લખ્યું છે, બહુ સરસ લખ્યું છે. રૂપાળી એક પદ ચાલતું છે એનું. સમયસર નાટકમાં પણ શૌર્ય રસ આવે છે, એ રસ ચડવો જોઈએ. ઢીલા ઢબથી કામ નહીં ચાલે. આવ્યું છે ને 825મો પત્ર છે, એમ કે નાસીપાસ નહીં થતા સૂર્યપણું ગ્રહીને 819 સૂર્યપણું ગ્રહીને ખેદ નહીં કરતા સૂર્યપણું ગ્રહીને હે નાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. કેટલા કેટલા પ્રેરણાના વચનો આવે છે, પછી શું કરવા હારી જવું જોઈએ. મારે કોઈ બંધન ન જોઈએ એટલે ન જોઈએ, આના વગર ન ચાલે એવી મારા જિંદગીમાં મારા જીવનમાં હોય જ શકે નહીં ને. આ તો મનોબળ સહેજ હોય તો વાંધો નથી આવતો, આત્મબળ તો જુદી વાત છે. સહેજ મનોબળ હોય ને, થોડુંક મનોબળ હોય તો વાંધો ન આવે. હવે આપણે આટલો આટલો સ્વાધ્યાય કરીએ અને થોડુંક મનોબળ પણ ન હોય. સામાન્ય માણસોને મનોબળ હોય છે, જે સ્વાધ્યાય આદિ નથી કરતા એ મનોબળવાળા હોય છે, આવો સ્વાધ્યાય નથી કરતા. તો આપણને એટલું મનોબળ પણ ન હોય, આપણે તો આત્મબળ કેળવવા નીકળ્યા છીએ. એમ થોડુંક વિચારવું જોઈએ, ફરીને એવું ન થાય. બહુ જોરદાર, હું તો 12 વર્ષ આરએસએસમાં જતો હતો. પછી અત્યારે તો ટાઈમ બગડે એટલે નથી કહેતો, હું આ પ્રસંગની વાત કરીશ. ઘણી મક્કમતા હતી, 12 વર્ષની ઉંમર એટલી મક્કમતા હતી. શનિવારનો દિવસ હતો, 11-12 વાગે સ્કૂલ છૂટી જાય વહેલી, અને ઘરે આવીને ઉનાળાના દિવસો હતા, ઘરે આવીને જમીએ એટલે જમવાનું પણ ગરમ ગરમ જમવાનું થયું, કેમ કે તરત પરેડ હતી તે દિવસે, પરેડ હતી શનિવારે. એટલે કલાક બે કલાક 3 કલાક પરેડ ચાલે, નોંધા કાઢી નાખે એટલે એટલું કસરત થાય એમાં. એ વખતે જે પાણી પીધું એ પીધું ગરમ ગરમ ખાઈ, પછી પાણી નહીં પીધેલું. તરસ કે મારું કામ, એવી તરસ લાગી. પણ યાર ડિસિપ્લિન એવું ને, પરેડમાંથી છૂટીને તમે પાણી ન પી શકો. એમને એમ ખેંચ્યું ખેંચ્યું ખેંચ્યું, છેલ્લી પેલી સ્તુતિ ચાલતી હતી, પ્રાર્થના, નમસ્તે સદા વત્સલે માતૃભૂમિ પયા હિન્દુ ભૂમિ સુખમ વર્ધિતો હમ, સંસ્કૃતમાં ચાલે છે ત્યાં બધું. એટલે પછી એ વખતે બેભાન અવસ્થા થઈ ગઈ, પડી ગયો. પડતા પડતા કોકને કીધું પાણી પીવું છે એમ, બાજુવાળા આવે ને બાજુમાં, બાજુ બધા આવે ને ત્યાં તો એ પાણી એટલી મક્કમતા હતી કે બેભાન થઈ ગયો, પણ પાણી પીવાનું પરેડ છોડીને. એવી મક્કમતા આવતી હોય છે, મનોબળ હોય તો સામાન્ય સ્થિતિમાં પણ એટલું મનોબળ હોય છે. શીતપદ લેવા નીકળ્યો છે જેવી તેવી વાત છે. લોકો 150 વર્ષ રૂપિયાનો ફાયદો થતો હોય તે સહન કરી લે છે, નાની મોટી વાત કરે છે કે નહીં. જમવાનો ટાઈમ થયો હોય, દુકાન બંધ કરવાનું હોય ને એમાં હારો ઘરાક આવી જાય. નહીં જ વખતે 5-10 મિનિટમાં 25 મિનિટમાં 100-200 રૂપિયા સીધા નફાના મળી જતા હોય તો જવા દે, કાંઈ ભૂખની યાદ નથી કરતા. ભૂખ તરસ બે પડ્યા રહે, એક પર ટિફિન આવ્યું તો ટિફિન પડ્યું રહે. આ તો કેટલું મોટું એચિવમેન્ટ છે, કેટલી મોટી વાત છે. શું કે છે, વેદકતા એ જીવ સ્વભાવ છે. સમતા રમતા ઉર્ધતા નાયકતા સુખવાસ, ત્યાં સુધી વેદકતા ચૈતન્યતા બે બાકી નહીં, વેદકતા ચાલે છે. વેદન થવું, અનુભવ થવો એ જીવ સ્વભાવ છે, અને સ્વયંનો અનુભવ થવો, સ્વયંનો વેદન થવો એવો જીવ સ્વભાવ છે. ત્યારે પણ જ્ઞાનના અનુભવને જો પકડી શકાય એટલી હદ સુધી પહોંચ્યા હોય તો ભિન્નતા થતા વાર નથી. જ્ઞાન વેદન વિના રાગાદીથી ભિન્નતા ના થાય, રાગાદીનું એકત્વ ન મટે. ભિન્નતા કેળવવી જોઈએ, ત્યાં સુધી આવવું રહ્યું અનંત સુખની ઠાણ અનંતકાળ સુધી ભોગવા કરે. અનંત દુઃખની કારણ અનંતકાળ સુધી ભોગવા કરો એવું છે. બે વાત સ્પષ્ટ છે, સ્વાધીન છે, પસંદગી અપની અપની રીતે જે પસંદ શું કરવું જોવું છે. પરમ વિવેકથી વિચારવા યોગ્ય કે આ જીવ એટલે પોતે સ્વરૂપની સાવધાની છોડીને પરમાં સાવધાન થઈને પરિણમે છે, ત્યાં અભિપ્રાય દુઃખી ન થવાનો એટલે કે સુખી થવાનો હોવા છતાં દુઃખ અનિવાર્ય છે. પરમાં સાવધાની પણ સુખી થવા માટે જ છે ને, દુઃખ અનિવાર્ય છે. અને આવી પરમાં સાવધાની સ્વયં જ તે કાળે જ તત્કાળ જ દુઃખરૂપ છે અને ભાવિ દુઃખનું પણ કારણ છે. તેથી તે પ્રકારે તો સુખી થવાતું જ નથી. પણ ભ્રમણાથી જીવ મિથ્યા અથવા વિપરીત પુરુષાર્થ કરે છે, તેથી તેવા વ્યર્થ પરિણામ પુરુષાર્થની વ્યર્થતા અને અનર્થ તેવા વ્યર્થ પરિણમન પુરુષાર્થની પરિણામ અથવા પુરુષાર્થને તેવા વ્યર્થ પરિણામની અથવા પુરુષાર્થને વ્યર્થતા અને અનર્થતા જાણીને વ્યર્થ એટલે નકામો પુરુષાર્થ ને અનર્થ એટલે દુઃખદાયક જાણીને જીવે અનુક્રમે પૂર્વકર્મ અનુસાર આવતા ઉદયને સમભાવે સાક્ષી ભાવે પોતાનું ભિન્નપણું જ્ઞાનનિષ્ઠ થઈને પોતાનું સ્વરૂપ સંભાળીને નિજ પરિણામના પુરુષાર્થમાં રહેવું પરમ વિવેક છે. અને તેમ વર્તતા કદાચ પ્રારબ્ધની કઠણાઈ ઊભી થાય, પણ એક રોગ છે આપણે એમાં સાવધાની ન રાખીએ મટાડવાનો ઈલાજ ન કર્યો. પ્રાર્થના તો ઈલાજ કર્યો હતો, રોગ વધારનો તો વધે જ તે માનું કે પ્રાર્થને કઠણાઈ છે, રોગ વધી ગયો. હમ તો તે ખરેખર કઠણાઈ નહીં રહે, પરંતુ પારમાર્થિક લાભનું એક સુંદર સ્વચ્છ નિમિત્ત બની રહેશે જો પ્રયોગ કરશો તો. એ કથના કથના તમારા માટે નીવડી જાય, ભલે ને વધે કાંઈ વાંધો નથી, લાભનું કારણ થશે. જો પોતે પોતાના વકારીમાં સાવધાન હશે તો જરૂર લાભનું કારણ થશે. એટલે જરાય હિંમત હારવાની જરૂર નથી. જેનું પરમ વિવેક, આનંદ અને સંભાવથી સ્વાગત કરવા પોતે ક્યારનો અગાઉથી જ ઊભો છે, એ કઠણાઈનો સંભાવથી સ્વાગત કરવા વિવેકથી, આનંદપૂર્વક, ઉત્સાહથી, ઓણસથી અને સ્વભાવથી સ્વાગત કરવા તો ક્યારનો ઊભો છે, રાજ્યનો ઊભો છે. જરા પણ ક્ષોભ વિના, એટલે અચકાયા વિના, તો સર્વ ઉદયથી ઉદાસીન થઈને, ઉપેક્ષિત થઈને, સ્વરૂપમાં સ્વરૂપના ઉદ્યમમાં પૂરી શક્તિથી લાગી જાય, એમ જ લાગી રહે. જ્ઞાની પુરુષોએ તો મિથ્યાત્વ મોહની કરતા તમ તમ પ્રભા અને રૌરવ નરકને સંમત કર્યા છે, કહ્યા છે કે નહીં? સાતમી નરકની પ્રતિકૂળતા ભલે આવો, મિથ્યાત્વને નહીં સેવું, તો હું નહીં સેવું, પરથી લાભ નુકસાન નહીં માનું, સંયુક્તથી સુખી દુઃખી પણ હું નહીં માનું, અને પરના વેદનમાં એકાકાર નહીં થાય. ભલે ગમે એ પરિસ્થિતિ, તો તારે પરમાર્થની પ્રાપ્તિ કરવા કરનારી કઠણાઈ, પરમાર્થની પ્રાપ્તિ કરાવનારી કઠણાઈ સંમત કરવામાં જરા પણ મૂંઝાવા જેવું છે શું? એ તો એ કઠણાઈ તો પરમાર્થને પ્રાપ્ત કરાવનારી છે, એમાં તો કાંઈ મૂંઝાવા જેવું છે જ નહીં. રોગ ભલે આવો, દરિદ્રતા નિર્ધનતા ભલે આવો, બીજું બધું જે આવવું હોય એ ભલે આવો, આવવા જોયો, આપણે ઊંઘાથી તૈયાર થઈને હવે વાંધો નથી, એવી તૈયારી હોવી જોઈએ. માનો કે ચા પી નહીં પીવાથી માથું દુખ્યું, તું તો આપણે નોતરું આપ્યું જ છે, પછી હું વાંધો છું? માથાના દુખાવાને નોતરું આપણે આપ્યું છે, સમજવાનું. આમાં તમે નોતરું આપણને જમવા ન દો, એ કઈ વિવેક છે? એ તો અવિવેક છે. વર્તમાન કાળમાં તો પ્રતિકૂળતાનો ઉદય આવો એ મુમુક્ષુ જીવને તો તરવા બરાબર છે, એ તરવાનું પાણી છે. એ તો આ બાદ જેવું ન આવે તો ભલે ઊભું કરવું પડે તો વાંધો નહીં. સુરવીરતાથી કામ લેવાનું છે, ડરવાની જરૂર નથી કોઈ વાતે. સુરવીરતા આવી વાત છે, પણ અનંત શક્તિનો ધણી પોતે અને રોતલની જેમ રોવે, હે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું, શર્માના જેવી વાત છે. આવે છે એક પત્રમાં, કૃપાલદેવે લખ્યું છે કે રાંડી રોવે, માંડી રોવે, પણ હાથ ભરતાર વાળી રોવે, એના જેવું કર્યું છે તમે. હા, બિચારી ધણી મરી જાય, કરવું કરે, આધાર ગયો, મને રવિ કોણ ખબર આવશે, મારું કોણ ધ્યાન રાખશે. ઠીક છે, ચાલો તો બિચારી રોવે. તો માંડી એટલે પરણેલી હોય પણ નમાલો મળ્યો હોય તો એ રોવે કે હું તો પરણી, પણ હા હા નમાલો છે, મારે કરવું. હું પણ હતાજ ધણી હોય રોવે ના, એના જેવું તે કર્યું. આ તો ભરતાર, હાથ હાથ ભરતાર. એમ તું મનુષ્ય થયો, જૈન કુળ મળ્યું, જૈન ધર્મ મળ્યો, આવી વાત સુખી થવાની સંભળાવી, તને જ્ઞાની મળ્યા, બધું દેવ ગુરુ શાસ્ત્ર મળ્યા, હાથ જ ધણી તો મળ્યા તને, હજી રોવે છે તો એના જેવું. લખ્યું છે કે કહેવત અગંભીર છે પણ આશય ગંભીર હોવાથી લખ્યું, લખ્યું છે વાત. કામ તો જોરથી જ, જરાય ઢીલા પડવાનું નથી. પહેલેથી તૈયારી હોય ને, માથું મૂકવાની આપણી તૈયારી છે. સંસારમાં લોકો બહુ સાહસ કરે ત્યારે શું કે છે, અમે તો કફન બાંધ નારે લઈને નીકળ્યા છીએ, કફન બાંધીને જ નીકળ્યા છીએ. બહુ તો મોત આવશે, બીજું શું છે, પણ આ તો કામ કરવું જ છે. આમ લૌકિક કામમાં લોકો એવી રીતે સુરવીર હોય છે. આ તો અનંત જન્મ મરણ ટાળવા છે. અનંત જન્મ મરણને, સંસારને, ચારે ગતિના દુઃખ ટાળવા છે. નાનું સોનું તો કામ નથી. અભિપ્રાયમાં એવી તૈયારી ન હોય તો પછી કાંઈ કોઈ બી કામ થાય નહીં. ગમે તેટલા સ્વાધ્યાય કરો, ગમે તેટલા શાસ્ત્ર વાંચો, ગમે એ કરો નહીં. બધા ધર્મ સાધન અત્યાર સુધી નકામા ગયા, એનું કારણ એ છે કે મૂળ તૈયારી કરી નથી, પાયાની તૈયારી કરી નથી. પાયો તો કોન્ક્રીટ જોઈએ, એમાં બીજી ગડબડ ન થાય. એમ જ્ઞાનમાં આત્માનું જે વેદન જ્ઞાન, વેદકતા જે સ્વભાવ છે, જ્ઞાન વેદન સુધી પહોંચવું છે. જ્ઞાન વેદન બધાને અંદરમાં ચાલુ છે, પણ પર પ્રવેશ ભાવ અને પર વેદનમાં રોકાયેલો અધ્યાસિત ભાવે જ્ઞાન વેદનને જાણી શકતો નથી, પકડી શકતો નથી, એને માલુમ પડતું નથી. એટલે એનો હોવા છતાં અનુભવ થતો નથી અને દુઃખી થાય છે. એ વેદકતા લીધું છે, ચૈતન્યતા બાકી રહેશે આવતીકાલના સ્વાધ્યાયમાં.